એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વિજયરાય વૈદ્ય લિખિત ગુજરાતી સાહિત્યની રૂપરેખા પુસ્તકમાંથી એક ખૂબ જ એમ કહી શકાય કે રસપ્રદ લેખ પર વાત કરીશું. કવિ અને સત્યશોધક કવિ કાંત.
હા, બરાબર. આ લેખમાં વૈદ્યજીએ મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે આપણા કવિ કાંત એમના જીવન અને કવનની ઘણી ઊંડી છનાવટ કરી છે. આપણો હેતુ એ સમજવાનો છે કે વૈદ્યજી કઈ રીતે કાંતના આ બે પાસા, એક અત્યંત સંવેદનશીલ કવિ અને બીજો સત્ય માટે સતત મથતો એક શોધક, એને કેવી રીતે ઉજાગર કરે છે.
અને ગુજરાતી સાહિત્યમાં, ખાસ કરીને પેલા ગોવર્ધન યુગમાં, એમનું સ્થાન શું છે એ પણ સમજવું છે, ખરું ને?
ચોક્કસ. ગોવર્ધન યુગમાં એમનું વિશિષ્ટ સ્થાન કેવી રીતે નિરૂપાયું છે એ જોવાનું છે.
બરાબર. તો ચાલો, આ એક આમ તો વિલક્ષણ પ્રતિભા કહી શકાય એમના અને એમના સર્જનની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એમના પરિચયથી. મણિશંકર રત્નજી ભટ્ટ.
એમનો જન્મ 1867માં લાઠી પાસેનું ચાવંડ ગામ અને જ્ઞાતિ પ્રશ્નોરા નાગણ,
એ સમયનો એક સુશિક્ષિત અને સાંસ્કારિક ગણાતો સમુદાય, અને અવસાન 1923માં.
હા, અને ગુજરાતી સાહિત્યમાં પેલો ગોવર્ધન યુગ જે ગણાય છે એટલે કે લગભગ 1885 થી 1915 આસપાસનો સમય, એમાં એમનું નામ ખૂબ જ આદર સાથે લેવાય છે.
એ સમયે જ ગુજરાતી સાહિત્યમાં નવા પ્રવાહો આવી રહ્યા હતા, પાશ્ચાત્ય પ્રભાવો.
બરાબર.
અને કાંત એ યુગના એક મહત્વના સ્તંભ ગણાય છે.
વૈદ્યજી જે વાત પર ભાર મૂકે છે એ છે કે કાંતની ઓળખ ફક્ત કવિ તરીકે નથી, એમનામાં એક સત્યશોધક પણ સતત જીવતો હતો, નહીં?
ચોક્કસ. સતત ધર્મના ગહન પ્રશ્નો સાથે ઝઝૂમનારો, અને આ બેવડી ઓળખ જ એમને ખરેખર અનન્ય બનાવે છે.
હા, અને આ કોઈ ઉપરછલ્લી વાત નથી.
બિલકુલ નહીં. વૈદ્યજી પેલી કાંતમાલામાં સંગ્રહાયેલા પત્રોનો ઉલ્લેખ કરે છે. એના પરથી ખ્યાલ આવે કે એમનું કવિ હૃદય તો છેક છેલ્લે સુધી કવિત્વમય રહ્યું, પણ સાથે સાથે જીવનનો મોટો હિસ્સો સત્યની શોધ અને એની મથામણમાં ગયો. અને મને એ વાતનું બહુ આશ્ચર્ય થાય છે કે એમની જે શ્રેષ્ઠ રચનાઓ ગણાય છે, વસંત વિજય, ચક્રવાક મિથુન, દેવ્યાની જેવી, એ બધી તો કારકિર્દીની શરૂઆતમાં જ માંડ 23 વર્ષની ઉંમરે લખાઈ ગઈ હતી.
હા, આટલી યુવા વયે આટલી પરિપક્વતા, અને અહીં જ પેલો સત્યશોધકનો પ્રભાવ દેખાવા માંડે છે. વૈદ્યજી નોંધે છે કે કાંતે જે ધર્મ અને અધ્યાત્મ વિશે ઉત્કટ તીવ્ર હૃદયમંથન અનુભવ્યું ને,
હા,
એવું એમની પહેલા કવિ નર્મદમાં જોવા મળે અને પછી ગાંધીજીના જીવનમાં. આ કોઈ સામાન્ય જિજ્ઞાસા નહોતી, પણ આત્માની એકદમ તીવ્ર તડપ હતી.
અને આજે સતત આંતરિક સંઘર્ષ ચાલતો હતો, એની કિંમત તો ચૂકવી જ પડી જશે, ખરું ને?
ચોક્કસ, ખૂબ મોટી કિંમત. વૈદ્યજી સ્પષ્ટ લખે છે કે આ મંથનને કારણે એમને ભારે તિતિક્ષા કેળવવી પડી, એટલે કે કષ્ટો સહન કરવાની વૃત્તિ અને ઘણી કરુણતા પણ વેઠવી પડી.
અને એની સીધી અસર એમના સાહિત્ય સર્જન પર પડી હશે.
હા, પ્રમાણમાં ઓછું લખાયું, કદાચ સ્થાયી સાહિત્ય સર્જન જે થવું જોઈએ એટલું ના થયું.
એટલે કે સત્યની શોધ એમના કવિ પર ક્યાંક હાવી થઈ ગઈ
એમ કહી શકાય. પણ વૈદ્યજી એક બીજી વાત પણ ઉમેરે છે કે આ જે આખરી અગ્નિ પરીક્ષા હતી, એણે કાંતની અંદરની જે અલૌકિક શક્તિ હતી, એમની હૃદયની જે વિભૂતિ હતી, એને વધુ પ્રગટ કરી. એ સ્પષ્ટ થયું કે આ કોઈ સામાન્ય માણસ નથી. એમની સંવેદનશીલતા, એમનું ચિંતન, એ બધું બહુ ઊંડું હતું.
એમના શરૂઆતના જીવન, એમના ઘડતર વિશે વૈદ્યજી શું કહે છે?
જુઓ, નાનપણમાં જ પિતાનું અવસાન થયેલું એટલે એક સંબંધીને ત્યાં રહીને કાઠિયાવાડમાં શાળાનો અભ્યાસ કર્યો, પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા.
મુંબઈ કોલેજ શિક્ષણ?
હા, એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા અને સાર્વજનિક છાત્રાલયમાં રહેતા હતા. 1888માં ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન મુખ્ય વિષય સાથે બીએ થયા.
અને ત્યાર પછી એમનો વ્યવસાયિક જીવનનો ગાળો લગભગ 35 વર્ષનો ની?
હા, લાંબો ગાળો. અને એમાં સુરત, વડોદરા, ભાવનગર જેવા સ્થળોએ શિક્ષક તરીકે, આચાર્ય તરીકે, કેળવણી ખાતાના અધિકારી તરીકે, રાજ્ય સેવક તરીકે, આમ અલગ અલગ ભૂમિકાઓ ભજવી.
પણ વૈદ્યજીનો સૂર એવો લાગે છે કે જાણે આ નોકરીઓ એમના સ્વભાવને બહુ માફક નહોતી આવતી.
હા, એ વાત સાચી છે. વૈદ્યજી ઇશારો કરે છે કે કાંતનો સ્વભાવ થોડો એમ કહીએ કે સ્તુતિ ભાવે મસ્ત રહેનારો હતો, આંતરમુખી, કદાચ અપેક્ષાઓથી મુક્ત રહેવા માંગતો હતો. એટલે પેલું નોકરીનું બંધન, ઉપરીઓની મરજી સાચવવી, આ બધું એમના મુક્ત મિજાજને કદાચ ગમતું નહોતું. એટલે મનમાં સતત એક અજંપો રહ્યા કરતો, મન દુઃખ રહેતું.
અને પેલું ધર્માંતરણ થયું, એણે પણ મુશ્કેલીઓ ઊભી કરી હશે ને, વ્યવસાયિક અને સામાજિક રીતે?
હા, નિશંકાપણે. એના પર આવીએ છીએ, પણ એક વાત નોંધવા જેવી છે. આ બધી નોકરીની તકલીફો અને મનની અશાંતિ વચ્ચે પણ શિક્ષક તરીકે કાંત હંમેશા ખૂબ સફળ રહ્યા, લોકપ્રિય રહ્યા.
અચ્છા.
વૈદ્યજી આનંદશંકર ધ્રુવના શબ્દો ટાંકે છે, જો કે એ મૂળ રમણભાઈ નીલકંઠ માટે કહેવાયા હતા, પણ કાંતને પણ એટલા જ લાગુ પડે કે કાંતમાં વિદ્યાને જ્ઞાનમાં પરિણત કરવાનું અદ્ભુત સામર્થ્ય હતું.
વાહ, એટલે કે માત્ર માહિતી નહીં પણ જ્ઞાનનો દીવો પ્રગટાવનાર શિક્ષક.
બિલકુલ, એમના વિદ્યાર્થીઓ એમને બહુ માન આપતા અને પ્રેમ કરતા. એમની આંતરિક મથામણો ગમે તે હોય, પણ વર્ગખંડમાં તેઓ એકદમ સ્પષ્ટ અને પ્રભાવશાળી હતા. હવે વાત કરીએ એ મોટા વળાંકની જેણે કાંતના જીવનની અને કદાચ એમના સર્જનની દિશા પણ બદલી નાખી.
પેલું સ્વીડનબોર્ગવાળું પ્રકરણ નહીં?
હા, વડોદરામાં નોકરી કરતા હતા ત્યારે તેમણે સ્વીડનના એક ગહન ચિંતક અને મિસ્ટિક એટલે કે ગૂઢ આધ્યાત્મિક અનુભવો કરનાર યોગી ઇમેન્યુઅલ સ્વીડનબોર્ગના ગ્રંથો વાંચવાનું શરૂ કર્યું.
સ્વીડનબોર્ગ, એમનું નામ બહુ સાંભળ્યું નથી. એમની ફિલોસોફી શું હતી? કંઈક અલગ હતી.
જો, એમની ફિલોસોફી ખ્રિસ્તી ધર્મ પર જ આધારિત હતી, પણ મુખ્ય પ્રવાહથી ઘણી જુદી. ગૂઢ રહસ્યવાદી અનુભવો પર વધારે ભાર મૂકનારી. વૈદ્યજી તો ત્યાં સુધી કહે છે કે ખ્રિસ્તીઓ માટે પણ એ ઘણી વિલક્ષણ ગણાતી હતી.
ઓહ.
એમાં સ્વર્ગ, નરક, આત્મા, ઈશ્વર આ બધા વિશે એમના પોતાના આગવા સિદ્ધાંતો હતા.
અને કાંત, જેઓ પોતે અત્યંત સંવેદનશીલ હતા, સતત સત્યની શોધમાં રહેતા હતા, એમના પર આ વિચારોનો કેવો પ્રભાવ પડ્યો?
ત્યારે એમની ઉંમર લગભગ 25-30 વર્ષની હશે.
ખૂબ જ ઊંડો અને કાયમી પ્રભાવ પડ્યો. વૈદ્યજી લખે છે કે આ અભ્યાસને કારણે કાંતના મનમાં ભારે સંક્ષોભ થયો, એક પ્રકારની ઉથલપાથલ મચી ગઈ, અને એના પરિણામે 33 વર્ષની ઉંમરે એમણે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી.
33 વર્ષની ઉંમરે? આ કોઈ અચાનક લીધેલો નિર્ણય નહોતો લાગતો.
ના ના, લાંબા મનોમંથન પછી લીધેલો નિર્ણય હતો, પણ એના પરિણામો બહુ આકરા આવ્યા.
હા, એ સમયનો સમાજ તો બહુ રૂઢિચુસ્ત હશે. આ સ્વીકારવું સહેલું નહોતું જોઈએ.
બિલકુલ નહીં. વૈદ્યજી વર્ણવે છે કે પરિણામો અત્યંત કષ્ટદાયક હતા. કુટુંબીજનો માટે તો આઘાતજનક હતું. ગાઢ મિત્રો પણ દૂર થઈ ગયા.
અને જ્ઞાતિ, પ્રશ્નોરા નાગર જ્ઞાતિ,
એમણે તો બહિષ્કાર કર્યો. વૈદ્યજી શબ્દ વાપરે છે, જ્ઞાતિશ્ચેદનલિન કિમ, જ્ઞાતિમાંથી કપાઈ જવાનો કડવો અનુભવ થયો. એટલું જ નહીં, 6 મહિના માટે નોકરી પણ છોડવી પડી, અને તે સમયના પત્રકારોએ તો ખૂબ નિંદા કરી, આકરી ટીકાઓ થઈ. બાપરે, આટલો બધો વિરોધ ચારે બાજુથી, આ બધું સહન કરવું કાંત માટે કેટલું અઘરું રહ્યું હશે.
અકલ્પનીય પીડા હશે. પણ અહીં જ કાંતની જે આંતરિક શક્તિ છે, એમની સત્ય પ્રત્યેની નિષ્ઠા, એ દેખાય છે. વૈદ્યજી કહે છે કે એમણે આ બધી યાતનાઓ, સ્વજનોથી વિખૂટા પડવાની વેદના સુધા બધું જ મક્કમતાથી સહન કર્યો. જે સત્ય એમને પરમ લાગ્યું હતું, જેના માટે આટલું મનોમંથન કર્યું હતું, એને એમણે છોડ્યું નહીં, ભલે ગમે તેટલી મોટી કિંમત ચૂકવવી પડે.
અને એમનો અંત પણ કંઈક આવી જ એકલવાઈ યાત્રા જેવો રહ્યો ખરું ને?
હા, એ પણ એક કરુણ વાત છે. જીવનના છેલ્લા વર્ષોમાં તેઓ શાંતિની શોધમાં કાશ્મીર ગયા હતા. ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે પંજાબમાંથી પસાર થતી ટ્રેનમાં તેઓ કાળજ્વરથી બીમાર પડ્યા, સંભવતઃ ટાઇફોઇડ.
અને
તદ્દન એકલા, કોઈની પણ જાણ બહાર ટ્રેનમાં જ એમણે દેહ છોડ્યો.
ઓ, આ તો ખરેખર ખૂબ કરુણ. અને વૈદ્યજી એક વિચિત્ર યોગાનુયોગની વાત પણ નોંધે છે ને?
હા, અત્યંત કરુણ યોગાનુયોગ. જે દિવસે કાંતે ટ્રેનમાં એકલા દેહ છોડ્યો, બરાબર તે જ દિવસે ગુજરાતમાં એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ, અમર કાવ્યસંગ્રહ પૂર્વાલાભ પ્રકાશિત થયો.
શું વાત કરો છો! એક તરફ સર્જકનો આવો એકલવાયો અંત, અને બીજી તરફ એના શ્રેષ્ઠ સર્જનનો ઉદય.
બરાબર. જીવનની કેવી વિચિત્રતા!
આ બધા જીવનના સંઘર્ષો, સત્યની આટલી આકરી ખોજ, એ બધાની વચ્ચે એમનું કવિ હૃદય કઈ રીતે ધબકતું રહ્યું! ચાલો હવે એમની કાવ્ય સૃષ્ટિ પર ધ્યાન આપીએ, ખાસ કરીને પૂર્વાલાપ. એમની કાવ્ય પ્રવૃત્તિ લગભગ 34 વર્ષ ચાલી નહીં, 1889થી અવસાન સુધી.
હા, અને પૂર્વાલાપમાં 100 કરતાં થોડી વધુ રચનાઓ છે. વૈદ્યજી જ્યારે આ કવિતાનું વિશ્લેષણ કરે છે ત્યારે પ્રોફેસર રામનારાયણ વી પાઠકના મતને ટાંકે છે.
રાવી પાઠક, એમનું શું કહેવું હતું?
પાઠકજી માનતા હતા કે કાંતની કવિતા પર ઉચ્ચ કોટીની પાશ્ચાત્ય, ખાસ કરીને અંગ્રેજી કવિતામાં બહુ સ્પષ્ટ અને સબળ પ્રભાવ હતો. પાઠકજીના શબ્દો છે, તેમની રસવૃત્તિ અને તેમના હૃદયના પ્રવર્તક સંસ્કારો અંગ્રેજી કાવ્યના છે.
એ યુગમાં પશ્ચિમી સાહિત્યનો પ્રભાવ હતો પણ ખરો?
હા, હતો જ. પણ વૈદ્યજીએ સ્પષ્ટ કરે છે કે આ માત્ર પ્રભાવની વાત નથી, એ સંસ્કારોને ઝીલીને એને પોતાની રીતે પચાવીને રજૂ કરનાર કાંતની પોતાની પ્રતિભા અસાધારણ હતી.
એટલે માત્ર નકલ નહોતી?
બિલકુલ નહીં. વૈદ્યજી એમને માત્ર એક સારા કવિ નહીં પણ વિરલ મહાનુભાવ કહે છે, જેમની પ્રતિભા ખૂબ પ્રગલ્ભ એટલે કે પરિપક્વ અને ઊંડી હતી. જાણે એમનો જીવનમંત્ર જ હોય, મહામનહસ્યાત, મહાન મનવાળા બનો.
અને આ મહાનતા કઈ રીતે દેખાય છે એમનામાં?
વૈદ્યજી સમજાવે છે કે એમના સ્નેહ અને સત્યના ઊંડા અનુભવો માટે તરસતા મનમાં એ દેખાય છે, એમના જીવનમાં દેખાય છે. જે માણસ અને ઈશ્વર બંને માટે ઉત્કટ ભાવો અને ઊંડા મંથનોનો અનુભવતું હતું, અને આ બધા ગહન સંવેદનોને એમને પોતાની ભલે ઓછી પણ અત્યંત ઉચ્ચ કોટીની અમર કવિતામાં ગાયા છે.
પૂર્વાલાપમાં મુખ્યત્વે કયા પ્રકારની રચનાઓ જોવા મળે છે?
વૈદ્યજી બે પ્રકાર પર ખાસ ભાર મૂકે છે, ખંડકાવ્યો અને ઉર્મિકાવ્યો. ખંડકાવ્ય એટલે કોઈ એક કથાંશ કે પ્રસંગનું વર્ણન કરતું કાવ્ય. કાંતે ગુણાતિમાં ભાવ પ્રમાણે છંદ બદલાય એટલે કે છંદો વૈવિધ્યવાળા ખંડકાવ્યોની શરૂઆત કરી. એમના પ્રખ્યાત ખંડકાવ્યોમાં વસંત વિજય, ચક્રવાક મિથુન, અતિજ્ઞાન, દેવયાની, કલ્પના અને કસ્તુરી મૃગ આ બધાનો સમાવેશ થાય છે.
અને આ ખંડકાવ્યોની ખાસિયત શું ગણાવી છે વૈદ્યજીએ?
એમાં નાટ્યાત્મકતા છે, પાત્રોના મનોભાવનું સૂક્ષ્મ આલેખન છે, અને કલ્પના અને કસ્તુરી મૃગને બાદ કરતા લગભગ બધામાં પ્રકૃતિના બહુ સુંદર સચોટ વર્ણનો છે જે કથાના ભાવને વધુ ઘૂંટો બનાવે.
ચક્રવાક મિથુન તો બહુ પ્રખ્યાત છે નહીં, પ્રેમ અને નિયતિનો સંઘર્ષ.
હા, અદ્ભુત છે. એમાં પ્રકૃતિનું વર્ણન પણ એટલું જ સુંદર છે.
અને ઉર્મિકાવ્યો?
ઉર્મિકાવ્યો પણ એટલા જ પ્રભાવશાળી, અત્યંત સુકુમાર, નાજુક પ્રણયભાવનું આલેખન. ક્યારેક વિરહનો ઊંડો શોક, તો ક્યારેક મિલનનો ઉત્કટ ઉલ્લાસ. દાખલા તરીકે પ્રમાદી નાવિક, વિદુર કુરંગ, આપણી રાત, રમા, મનોહર મૂર્તિ, મત્તમયૂર, આ બધા એ પ્રકારના કાવ્યો છે.
આ સિવાય બીજા કોઈ નોંધપાત્ર કાવ્યો જેનો વૈદ્યજી ઉલ્લેખ કરતા હોય?
ઘણા છે. મિત્ર કવિ કલાપીના અવસાન પર લખેલું પેલું કરુણ પ્રશસ્તિ કાવ્ય કલાપીને સંબોધન, એ ખૂબ જાણીતું છે. પછી એમના ગાઢ મિત્ર હતા પ્રોફેસર બ. ક. ઠાકોર, એમની સાથેની મૈત્રીના સુખ દુઃખના પ્રસંગો પર આધારિત ઉપહાર જેવા 5 કાવ્યો પણ છે. કુટુંબ અને મિત્રો માટેનો સ્નેહ વ્યક્ત કરતા વહાલાઓને ઉપદેશ અને મહેમાનોને સંબોધન જેવા કાવ્યો, પેલું સાગર અને શશી ગીત, પ્રકૃતિનું રમણીય વર્ણન અને ઉલ્લાસ ભર્યો લય આજે પણ તાજગી ભર્યું લાગે.
અને એક કાવ્યનો ખાસ ઉલ્લેખ છે, ભક્તિભાવનું ઉત્તમ ઉદાહરણ.
હા, એ અંતિમ પ્રાર્થના, પ્રભુ પ્રત્યેની આરત, ઊંડી શ્રદ્ધા, સમર્પણ ભાવ, બધું એમાં છલકાય છે. વૈદ્યજી તો એને ગુજરાતી ભજન સાહિત્યની એક ભવ્ય સિદ્ધિ ગણાવે છે.
ખરેખર?
હા, એ કાંતની આધ્યાત્મિક ઊંચાઈ અને કાવ્યશક્તિ બંનેનું શિખર છે.
વૈદ્યજી કાંતની કવિતાની એક ખાસ શક્તિ વિશે વાત કરે છે, પંક્તિઓમાં ભાવને જડી દેવાની શક્તિ. એ શું છે જરા સમજાવશો?
હા, આ બહુ મહત્વની વાત છે. આ જ કાંતની કવિ તરીકેની મહાનતા બતાવે છે. વૈદ્યજી કહે છે કે કાંતમાં એવી અદ્ભુત ક્ષમતા હતી કે તેઓ ગહન અને જટિલ માનવ ભાવોને એક જ સચોટ કલાત્મક પંક્તિમાં મૂકી દેતા.
કોઈ ઉદાહરણ?
વૈદ્યજી આપ્યા છે, જેમ કે સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી. આ એક જ લીટીમાં જાણે હજારો કાંટાની શૈયા પર સૂતેલા હૃદયની વેદનાનો આખો અનુભવ આવી જાય. અથવા પેલી પંક્તિ, નવા સંબંધોનો સમય રસભીનો વહી ગયો.
હા,
આમાં આખા ભૂતકાળના મધુર સંબંધોની યાદ અને એના જતા રહેવાનો વસવસો બધું આવી જાય છે. વૈદ્યજી ઉમેરે છે કે આવી શક્તિ એ યુગમાં કવિ નાનાલાલ સિવાય બીજા કોઈ કવિમાં ભાગ્યે જોવા મળતી.
અદ્ભુત, આ તો થઈ કવિતાની વાત. પણ વૈદ્યજી કાંતના ગદ્યલેખન પર પણ આપણું ધ્યાન દોરે છે, જે કદાચ આજે આપણે ઊંચું જાણીએ છીએ.
સાચી વાત છે, આપણે કાંતને મુખ્યત્વે કવિ તરીકે જ ઓળખીએ છીએ, પણ એમણે ગદ્ય ક્ષેત્રે પણ બહુ મહત્વનું કામ કર્યું છે. મૌલિક ગદ્ય પણ લખ્યું છે અને સારા એવા અનુવાદો પણ કર્યા છે. અને આ ગદ્ય સાહિત્યના ઘણા જુદા જુદા ક્ષેત્રોને સ્પર્શે છે. વૈદ્યજી કહે છે કે ભલે આજે એમના ગદ્ય પુસ્તકો કદાચ સહેલાઈથી ના મળે, પણ એ વિસરાઈ જાય એવા નથી.
કયા કયા પ્રકારના ગદ્ય કાર્યો છે એમના? વૈદ્યજીએ તો લાંબી યાદી આપી છે.
હા, અને એ યાદી જ બતાવે છે કે એમને કેટલા બધા વિષયોમાં રસ હતો. શરૂઆત છેક 1883માં થઈ એક ચારણી વાર્તાથી, ખરી મોહબ્બત અથવા ગુલબાસનું ફૂલ. પછી પેલી સ્ટોરી ઓફ ધ નેશન સિરીઝમાંથી ઇજિપ્તનો ઇતિહાસ અનુવાદ કર્યો.
શિક્ષણ પર પણ લખ્યું છે નહીં?
હા, એમનું મૌલિક પુસ્તક શિક્ષણનો ઇતિહાસ 1895 એ ખૂબ મહત્વનું ગણાય છે. પછી અમેરિકાના પ્રમુખ પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર 1895 પણ લખ્યું. જર્મન મહાકવિ ગોથેની કૃતિ વિલહેમ માઇસ્ટરના એક ભાગનો સુંદર અનુવાદ છે, એક દેવીનો આત્મવૃત્તાંત 1897.
અને પેલા સ્વીડનબર્ગના વિચારો આધારિત પુસ્તકો?
હા, એ તો ખરા જ. સ્વીડનબર્ગનો પ્રભાવ હતો એટલે લગ્ન સ્નેહ અને તેના વિશુદ્ધ સુખો 1997 અને સ્વર્ગ અને નરક 1900 જેવા પુસ્તકો એમના વિચારોના આધારે લખ્યા. પણ એમણે માત્ર પશ્ચિમી જ નહીં, ગ્રીક તત્વજ્ઞાનમાં પણ ઊંડો રસ લીધો.
અચ્છા.
એરિસ્ટોટલના નીતિશાસ્ત્ર પરના ગ્રંથનું ભાષાંતર કર્યું, નીતિશાસ્ત્ર 1912, અને પ્લેટોનો જે સંવાદ છે ફીડરસ એનો બહુ મધુર અનુવાદ કર્યો, પ્લેટોકૃત ફ્રીડ્સ 1921. અને હા, રવીન્દ્રનાથ ટાગોરની નોબેલ પારિતોષિક વિજેતા ગીતાંજલિનો અનુવાદ 1919 પણ એમણે કર્યો.
સંવાદો અને નાટકો પણ ખરા.
બરાબર. 1923માં સંવાદમાલા પ્રગટ થઈ, એમાં 5 સંવાદો છે, ઐતિહાસિક અને કાલ્પનિક, પ્રેમ, કર્તવ્ય, ધર્મભાવ જેવા ગહન વિષયોની ચર્ચા છે. સિદ્ધાર્થ અને રાહુમ કે રાણો કુંભો તથા મીરા જેવા સંવાદો વાંચવા જેવા છે. પછી 1924માં એમના અવસાન પછી 2 નાટકો પ્રકાશિત થયા, રોમન સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદ સિંહ. વૈદ્યજી કહે છે કે આ નાટકો ભલે ચિંતન પ્રધાન હોય પણ શૈલી છટાદાર છે અને ભજવી શકાય એવા છે. અને છેલ્લે એમની પત્રધારા 1924, જેમાં એમના આંતરિક વિકાસ અને વેદનાનું પ્રતિબિંબ જોવા મળે છે.
ખરેખર આટલું બધું ગદ્ય, આનું સાહિત્યિક મૂલ્ય શું આંકવું, ખાસ કરીને અનુવાદોનું?
વૈદ્યજી સ્પષ્ટ કહે છે કે આ અનુવાદોનું ખૂબ મૂલ્ય છે. વિચારો કે કાંતે, એરિસ્ટોટલ, પ્લેટો, ગોયથે, લિંકન, ટાગોર જેવા દુનિયાના મહાન ચિંતકો અને લેખકોને ગુજરાતી વાચકો સુધી પહોંચાડ્યા. આ પોતે જ કેટલી મોટી સેવા કહેવાય.
સાચી વાત છે. અને એમના મૌલિક ગદ્ય વિશે શું? જેમ કે પેલું શિક્ષણનો ઇતિહાસ.
એની તો વૈદ્યજી બહુ પ્રશંસા કરે છે. કહે છે કે કાંતના મૌલિક ગદ્યમાં વિષયનું ઊંડું જ્ઞાન છે, ઉચ્ચ અને ગંભીર વિચારશીલતા છે, ભાષામાં જીવંત સરળતા છે અને એક મોહક છતાં ગંભીર ગદ્ય લય છે. આ ગુણો એમને એક ઉત્તમ ગદ્યકાર તરીકે સ્થાપિત કરે છે. વૈદ્યજી તો ત્યાં સુધી કહે છે કે શિક્ષણનો ઇતિહાસ વાંચીને જેવો આનંદ મળે છે, એવો આનંદ બહુ ઓછા ગુજરાતી પુસ્તકો વાંચીને મળે છે. આ ખરેખર બહુ મોટી વાત કહેવાય.
તો આખી ચર્ચા પરથી કાંતના જીવન અને સર્જન વિશે અંતિમ તારણ શું કાઢી શકીએ? વૈદ્યજી રમણભાઈ નીલકંઠના શબ્દો ટાંકીને સમાપન કરે છે નહીં?
હા, રમણભાઈ નીલકંઠે કાંત વિશે કહ્યું હતું કે એમનું જીવન મૂલ્યવાન હતું, ઉચ્ચ ભાવનાઓથી ઉભરાતું અને રસિકતાથી પૂર્ણ હતું. વૈદ્યજી આ વાત સાથે સંમત થાય છે અને કહે છે કે આ શબ્દો કાંતના વ્યક્તિત્વ અને જીવનનું એકદમ સચોટ પ્રતિબિંબ છે.
ઉચ્ચ આદર્શો પણ ખરા અને જીવનનો રસ માણવાની વૃત્તિ પણ ખરી.
બરાબર. અને વૈદ્યજી એક સરસ પ્રશ્ન પણ મૂકે છે વાચક સામે કે કાંતનું કવિત્વ વધુ કમનીય, એટલે કે વધુ સુંદર, વધુ આકર્ષક હતું, કે પછી એમની સત્યશોધ વધુ માન્ય હતી?
હા, આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી.
સહેલો નથી, કદાચ શક્ય પણ નથી. કારણ કે કાંતના જીવનમાં આ બંને વસ્તુઓ એટલી ઓતપ્રોત હતી કે એમને અલગ પાડવી જ મુશ્કેલ છે. એમની કવિતામાં એમના સત્ય શોધક મનની ઝલક છે અને એમની સત્ય શોધમાં એમના કવિ હૃદયની સંવેદનશીલતા બળેલી છે. પણ વૈદ્યજી છેલ્લે એટલું ચોક્કસ કહે છે કે એમના જે ઉત્કૃષ્ટ કાવ્યો છે અને એમના જે પત્રો છે એ ગુજરાતી સાહિત્ય માટે એક અમૂલ્ય વારસો છે જે હંમેશા આપણને ઉમંગ અને બળ આપતા રહેશે.
સરસ. તો ચાલો આપણે આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરી એના મુખ્ય મુદ્દાઓ એકવાર ફરીથી જોઈ લઈએ.
ચોક્કસ. પહેલું, કવિ કાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટ ગુજરાતી સાહિત્યના ગોવર્ધન યુગના એક બહુ જ વિશિષ્ટ સર્જક હતા. એમની ઓળખ કવિ અને સત્ય શોધક એમ બેવડી છે.
બરાબર.
બીજું, સત્યની શોધ અને ખાસ કરીને સ્વીડનબોર્ગના પ્રભાવ હેઠળ ખ્રિસ્તી ધર્મ અપનાવવાના નિર્ણયને કારણે એમનું જીવન ભારે સામાજિક અને અંગત કષ્ટોથી ભરેલું રહ્યું, પણ તેઓ પોતાની માન્યતાઓ પર અડગ રહ્યા. ત્રીજું, એમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ, એમાં ખંડકાવ્યો અને ઉર્મિકાવ્યો મુખ્ય છે. પાશ્ચાત્ય પ્રભાવ ભલે હોય, પણ એમની મૌલિક પ્રતિભા, ગહન ભાવોને કલાત્મક રીતે રજૂ કરવાની અસાધારણ શક્તિ અને ભાષા પરનું પ્રભુત્વ એમને અનન્ય બનાવે છે.
અને ચોથું,
ચોથું, કવિતા ઉપરાંત એમણે ગદ્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર કામ કર્યું છે, અનુવાદો દ્વારા અને મૌલિક લેખન દ્વારા, અને એ ગદ્ય પણ ગુણવત્તાની દ્રષ્ટિએ ઉચ્ચ કક્ષાનું છે.
આભાર. કાંતના જીવન અને એમના સર્જન પરની આ ચર્ચા સાંભળીને મને એક વિચાર આવે છે કે શું કોઈ કલાકારની અંગત માન્યતાઓ, એની સત્યની શોધ અને સમાજ એને જી રીતે સ્વીકારે કે ન સ્વીકારે, આ બધા વચ્ચેનો જે સંઘર્ષ છે એ એની કલાને ઊંડાણ આપે છે, એને વધુ ધારદાર બનાવે છે, કે પછી ક્યારેક એ એની અભિવ્યક્તિને મર્યાદિત પણ કરી દે છે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
આજનો સમય જુઓ તો જ્યાં ઓળખ, શ્રદ્ધા, અભિવ્યક્તિના સંઘર્ષો કદાચ વધુ તીવ્ર બન્યા છે, ત્યાં કાંતનો અનુભવ આપણને શું શીખવી શકે? આ એક સવાલ શ્રોતાઓ માટે પણ વિચારવા જેવો છે.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.